મહારાજ દશરથજીની રામ પ્રત્યેના પ્રેમની ચરમસીમા છે, ક્લાઇમેક્સ જેને કહેવાય, જે અંતિમ છોર દશરથજીને જે કંઈ પુત્ર પ્રેમ છે અને માગેલો છે, મનુ શત્રુપાએ જ્યારે તપ કર્યું અને કહ્યું કંઈક માગો, ત્યારે શત્રુપા કંઈ બોલ્યા નથી, પણ મનુરાજાએ તપના ફલ સ્વરૂપ માગ્યું, ચાહવ તુમહી સમાન સુત પ્રભુ સન, બસ આટલું આપની પાસે માંગુ છું, મારે આપના જેવો પુત્ર મળે, આટલું કહીને રોકાઈ ગયા. એટલે ભગવાને નારાયણે કહ્યું, દેવી શત્રુપા તમે માગો ક્યાંક. ત્યારે શત્રુપાજી એટલું જ કહ્યું કે મહારાજ, રાજાએ જે કંઈ વરદાન માગ્યું તે મારા માટે ઉચિત. આટલું કહી દીધા પછીથી મનુ રાજા ફરીથી કઈ ઉભારો કઈ પ્રભુ કઈક બાકી રહી ગયું કે શું, કે મને આપના તરફનો પુત્ર પ્રેમ એટલો બધો હોવો જોઈએ, એટલો બધો હોવો જોઈએ, ભલે દુનિયા મને મૂર્ખને ગાડો કે, ભગવાને કહ્યું કે મહારાજ જો બીજો ક્યાં શોધવા જવું, હોવ તુમાર સુત જાઓ, હું જાતે આવીશ તમારે ત્યાં. આમ કહ્યું, ભગવાન પાસે વરદાન માગ્યાથી મળ્યું છે, અને પાછું એમાં સપ્લિમેન્ટરી ઉમેરતા કહ્યું કે તમારા પ્રત્યેનો પ્રેમ મને એટલો બધો હોય, દુનિયા ભલે મને મૂર્ખ કે ગાંડો, બસ એ બાબતને અહીંયા આગાડી દશરથજી દર્શન કરાવી રહ્યા છે કે ભલે મારો અપયશ થાય, રાજાને અપયશ જરાય શોભે નહીં, ગમે જ નહીં, અપકીર્તિ થાય, કોઈ મોટો માણસ નાનો તો સમજ્યા કે ભિક્ષુક છે, કોઈ અપમાન કરી દીધો ને, કોઈ અર્ધૂત કરી દીધો ને, કોઈ માર્યો ને કાઢી મૂક્યો, બધું, કારણ કે એને તો કોઠે પડી ગયેલું છે, રોજનું છે, કોઈક ને કોઈક એને અર્ધૂત કરવાનો છે, અપમાનિત કરવાનો જ છે. સેવક સુખ ચ માન ભિખારી વ્યસની ધન શુભ ગતિ. તો આમ જે સાહજિકતા છે એને માટે દુઃખ નહીં થાય, પણ જે મોટો છે, જેની કીર્તિ છે, જેના જીવનની અંદર સ્વમાન કેળવાયેલું છે, એવાથી અપમાન ક્યારે સહન નહીં થાય. તો અહીંયા વચનનું ઉલ્લંઘન કરતા રઘુકુલ રીતિ સદા ચાલી આવી, ભલે ચાલી આવી તો ભલે ચાલી આવી હોય, અજ છે, દિલીપ છે, નહુષ છે, ભગીરથ છે, આ બધાએ વચન પાળ્યા છે, અને એક એક રાજાને વચન પાળવાની એક એક કથા છે, અને આખું જીવન છે હરિશ્ચંદ્રને. તો આટલો બધો સુયશ છે જે વંશનો, વચન પ્રત્યેનો, કે વચન એકવાર આપ્યું પછી એના પ્રત્યે બીજી કોઈ વાત છોડ નહીં. હવે એ કુલ છે આ દશરથજીનો, અને દશરથજી સમજે છે કે મારા કુલની આ પરંપરા છે, છતાંય ભગવાનને વિનંતી કરે છે કે ભગવાન, ભલે મને અપયશ મળવાનો હોય તો મળે, ભલે આ દુનિયા મને યુગો સુધી યાદ રાખે મારા અપયશને, ભલે અજસ હોવ જગ સુજસ ન સાવ, ભલે મારો મહાન યશ સુયશ નાશ પામી જાય, લોકો મારી નિંદા કરે, ટીકા કરે, કુટલી કરે, ભલે કરતા હોય, ભલે હું નરકમાં જઉં, મારું સ્વર્ગ ભલે છીનવાઈ જતું હોય, મારી સ્વદગતિ ભલે મને ન મળે, હું મારી દુર્ગતિ થાય, અધોગતિ થાય, હું સ્વીકારી લેવા માટે તૈયાર છું. પુત્ર પ્રેમની ચરમસીમા છે. કે જે માગ્યું હતું એ પ્રમાણે દશરથજી પિતા તરીકે પુત્ર પ્રેમમાં નિભાવી રહ્યા છે. કે નરક કોને ગમશે? ઘર જ નરક જેવું રાખ્યું હોય તો ઉભા રહેવાનું ગમે? જે આપણું પોતાનું ઘર કહેવાય, અનેક ગંદકીને, માખણ, દુર્ગંધ, અસ્તવ્યસ્તતાને જે વસ્તુ સારામાં સારી વ્યવસ્થિત ગોઠવીએ તો ઘર શોભે, પણ ગમે તેમ ડૂચા નાખી મેલ્યા હોય તો એ ઘર ગંદુ દેખાય. વસ્તુ એની જ હોય અને વ્યવસ્થિત ગોઠવે તો સરસ, ઓહો તમે ઘર બહુ સરસ સજાવ્યું છે. અને એ જ વસ્તુ દોદશ પડી હોય તો ઉભા રહેવાનું મન ના. તો ઘર જ્યાં આવું આવું લાગે તો આ તો નરક, તો નરક પરમ. ભલે એવા ભયંકર નરકની અંદર જવાનું થાય તો પણ મારી તૈયારી છે, ભલે મને મારો સ્વર્ગ નાશ પામી જાય, મને સ્વર્ગના દ્વાર મારા બંધ થઈ જાય, મારી સદગતિ સંપૂર્ણ નાશ પામે તો પણ હું એ સ્વીકારી લેવા માટે તૈયાર છું. હે વિધાતા, હે ભગવાન શિવ, બધા જ પ્રકારના અસહ્યમાં અસહ્ય દુઃખ મને ભોગવડા હું તૈયાર છું. બધી જ જાતની પીડા, દર્દ, રોગ બધા જ સહન કરી લેવા માટે મારી સંપૂર્ણ તૈયારી છે. પણ મારી દ્રષ્ટિ, મારી આંખથી મારો રામ સહેજ પણ હટે નહીં. હવે મહારાજ જોયું કે વૃદ્ધાવસ્થા છે, હવે જીવન સંધ્યા સૂર્યાસ્ત પહોંચી ગઈ છે, પછી ભગવાનને અળગા કરવા પોસાય ખરા? છેક સારામાં સારો સર્વેયો નીકળી, સર્વેયો કાઢી નફો મેળવવાનો હોય છેક છેલ્લી ઘડીએ, અને બંધ બજારે છેલ્લું આવી જાય ને કડરફૂસ થઈ જાય, શું થાય? તો આ મારા જીવનની અંતિમ અવસ્થા છે. લોચન ઓટ રામ જની હોઉ, હે વિધાતા, મેં માગ્યું છે ભગવાનની પાસે તો હવે મારો રામ મારી દ્રષ્ટિ ગોચર જ રહે, એનાથી સહેજ પણ દૂર ન થાય, અને એ મારાથી જીરવાશે નહીં. એ ખોટ, એ નુકસાનને હું નહીં સહન કરી શકું, અને એટલા માટે આટલી બધી ચરમસીમા ઉપર જઈને ભગવાનની પાસે કર કરીને, નોરા કરીને ભગવાનની પાસે માંગી રહ્યા છે કે બસ મન, હું બધું જ સહન કરવા તૈયાર છું, પણ મારા રામનો વિયોગ હું એક આંખના પલકારા જેટલો પણ સહન કરી શકું એમ નથી. આ મનોમન, આ બધું જ મનોમન પ્રાર્થના કરી રહ્યા છે. કારણ કે કઈ કઈ ગાડી બોલવા મળે કે રહેવા દો ને વાત આગળ, એમ કરીને ઉભી રહી, બોલવાનું પછીથી માપ ના હોય, છેલ્લી ઘડી છેલ્લે પાટલે બેઠેલા જ છે, તડફડ આટલું બધું કહી તો નાખ્યું છે, હજી આગળ બોલશું. તો મનોમન ભગવાનને પ્રાર્થના કરી છે, બસ પ્રભુ હવે અસ મન ગુનઈ, આ મનની અંદર ગણગણાટ કરીને, વિચાર કરીને, રાવ નહીં બોલા, એક અક્ષર બોલ્યા નથી. ભગવાને આવીને કહ્યું કે આ દુઃખ શાને માટે છે? આપ આજ્ઞા કરો, હું આપનો પુત્ર છું અને આજ્ઞાનું પાલન કરવું, શિરોધાર્ય કરવી આજ્ઞાને, એ પુત્રની ફરજ, એનું કર્તવ્ય છે, એટલે આપ મને આજ્ઞા કરો. પણ રાજા કહે છે કે કોઈ પણ હિસાબે રામ તો આજ્ઞાનું પાલન કરીને વનમાં જશે જ, આજ્ઞાંકિત પુત્ર તરીકે મારા વચનનું ઉલ્લંઘન નહીં કરે. પણ હે વિધાતા, હે ભગવાન સદાશિવ, હે અવઢરદાની, મારી આટલી પ્રાર્થના તમે સ્વીકારો, હું બધું જ સહન કરી લઈશ, પણ મારો રામ સહેજ પણ દૂર ન થાય, આ મનોમન પ્રાર્થના છે. બાકી દશરથજી એક અક્ષર બોલ્યા નથી, બસ મનોમન ચિંતન કરી, અને આમ મનના વિચારને સ્થિર કર્યો ને, ત્યારે ખૂબ પવન આવે, ત્યારે પીપરાને જોયો છે? પીપરાના પાન એટલા બધા ધ્રુવ છે, એટલા બધા ધ્રુવ છે, બીજા કોઈ વૃક્ષના પાનની અંદરથી એટલો અવાજ નહીં આવે જેટલો અવાજ પીપરાના પાન જયારે પવન આવે ત્યારે ખડખડ ખડખડ ખડ અવાજ થાય, દૂર સુધી સંભળાય. અને એટલે જ કે બધા પીપરા ઉપર તો ભૂત હોય, અવાજ થાય. પેલો અજાણ્યો માણસ, અજ્ઞાની માણસ, ચોક્કસ પીપરા ઉપર જ ભૂત રહેતા હોય બધા, મોટા ભાગે માન્યતા આવી હોય છે. પણ એનું કારણ, એનું કારણ બીજું કશું નહીં, આજ એ પાન વધારે ખખડે અને એનો અવાજ થાય એટલે બીક લાગે. અરે ગમે એટલા પાન ખગડે બીક શા નહીં લાગે? એ તો પીપળાને તો વિષ્ણુ નારાયણ નો અવતાર કહ્યો છે. કેમ કે એને કોઈ કાપી ના નાખે ને એટલે એમાં વિષ્ણુનો અવતાર મૂક્યો, એની પર ભૂત મૂક્યો એટલે કોઈ નજીક જાય નહીં કાપવા માટે. એ ઓક્સિજન શ્વાસોશ્વાસ ની અંદર પ્રાણવાયુ સૌથી વધારે માં વધારે આપનારી વનસ્પતિ વૃક્ષો હોય તો પીપળો છે. અને એટલે એટલા માટે આપણા શાસ્ત્ર ગ્રંથોએ માનવ માત્રનું હિત ઈચ્છીને કહ્યું કે પીપળાની પૂજા કરો, એને કાપી ના નાખશો. જેને કહેવાય પર્યાવરણમાં શુદ્ધિકરણ. અને હવે એવો વારો આવશે કે પીપળાની ખેતી કરવી પડશે, ત્યારે બાજુ પ્રદૂષણ એટલા બધા થઈ જાય. તો એ પીપળો ભગવાને પોતાનો વાસ, પોતાનું સ્વરૂપ, પોતાનો અંશ કહ્યો છે. તો આમ એ પીપળાની, પીપળાના પાનની માફક મન આમ ધ્રુજી ઉઠ્યું, ખડખડી ઉઠ્યું. જે પરિસ્થિતિ સર્જાઈ ગયેલી છે એ સહન કરી શકતા નથી. જેમ વધારે પડતો પવન આવે ને તો પીપળાનું પાન સહન ન કરી શકે, આમ ડોલી જાય. એમ આ શોકનો પવન, આ દુઃખના ઘા દશરથજીનું મન ઝીલી શકતું નથી. એને કારણે ધ્રુજી ઉઠ્યું છે કે ભલે ઘા સહન કરીશ. રણ મેદાનના યુદ્ધભૂમિની અંદર કેટલાય ઘા સહન કર્યા હશે, બાણના, તલવારના, ભાલાના. તે વખતે આ વીર ડર્યો નથી. આજે પ્રભુ પ્રેમની અંદર જીવનની અંતિમ અવસ્થાને કારણે ભગવાનનો વિયોગ ન થાય એટલા માટે મન આમ ડોલી આલી ગયું છે. હવે આ થશે કે કેમ, હવે રહેવાશે કે કેમ, રામ મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરીને અહીં રહેશે કે પછી મારું વચન પાળીને વનમાં જશે, અને જશે તો મારું શું થશે? આ વિચારથી દશરથજીનું મન ડોલી ઉઠ્યું છે.